તારીખ 3-9-1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા
આમ કરીને એટલે ગૌણ કરીને સત્સંગને ગવેશો પહેલાં યમ નિયમ વ્રતના આગ્રહમાં ન જાઉં એમ કહે છે. પહેલાં સત્સંગમાં જાઉં, શક્તિનો ઉપયોગ સત્સંગ અર્થે કરવો, યમ નિયમ વ્રતાદિમાં પહેલાં શક્તિનો ઉપયોગ કરવા યોગ્ય નથી એમ કહું છું. સત્સંગને ગવેશવો તેમજ સત્સંગને ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વસ્વ ત્યાગવો. આમાં બધું આવી ગયું. જેને સત્સંગ ઉપાસવો છે એણે સંસારની ઉપાસના નથી કરવી, એણે સત્સંગને ઉપાસવો છે. સંસારને પણ ઉપાસવો છે અને સત્સંગને પણ ઉપાસવો છે એમ બે વાત સાથે નથી એમ કહે છે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગની આજ્ઞા કહો કે સત્પુરુષની આજ્ઞા કહો, સત્પુરુષ સત્સંગમાં વર્તતા જે સત્પુરુષ એની આજ્ઞાને ઉપાસવી, પોતાના સર્વ અભિપ્રાયને છોડી દેવા, કે અભિપ્રાયનો આગ્રહ રાખવો. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞાને ઉપાસે છે, સત્પુરુષની આજ્ઞાને ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. એવી સરસ સંકલ્પના કરે છે. એક પેરેગ્રાફ છે. પછી પાછો બીજો વિષય છે તારણ, પાછળ સાઇન કરી છે. ઈલેવન વિદવત્તા અને જ્ઞાન એ પાછળનો છે, ઉપદેશ છાયાનો છે વિષય. ઓલો છે એ પત્રનો ટુકડો છે. વિદવત્તા અને જ્ઞાન એક સમજવાનું નથી. એ વિદ્વાન હોય એટલે બધા જ્ઞાની હોય એમ કંઈ સમજવાનું નથી, કેમ કે બંને એક નથી. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય, વિદવત્તા હોય પણ જ્ઞાની ન હોય. સાચી વિદવત્તા તે કે જે આત્માર્થે હોય, તે આત્મહિત સાધતી હોય એ વિદવત્તા સાચી. જેથી આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, જ્યાં આત્માર્થ હોય ત્યાં આત્મજ્ઞાન હોય. વિદવત્તા હોય વા ન પણ હોય, એ વિદ્વાન ભલે ન હોય, આત્માનું હિત સાધે છે માટે જ્ઞાન છે. આટલી વાતનો નિશ્ચય રાખવા યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી, અને ભોગવ્યા વિના નિવૃત્ત થવાને વિશે જ્ઞાનીને કાંઈ ઈચ્છા નથી. જ્ઞાનીને પણ પૂર્વકર્મો ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. જ્ઞાની એવું ઈચ્છતા નથી કે મેં બાંધેલા કર્મ મને મારે ન ભોગવવા પડે તો સારું, એમ જ્ઞાની ઈચ્છતા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય. બીજા સામાન્ય જીવોને પણ એવા કર્મ બંધાય છે કે જેને ભોગવા વગર છૂટકો નથી, અર્થાત તે પ્રારબ્ધ જેવા હોય છે. તથાપિ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કારણ માત્ર છે. પૂર્વ ઉપાર્જિત કારણ, પૂર્વ ઉપાર્જિત કર્મથી જે પ્રસંગ ગોઠવાણા, એમાં પ્રવૃત્તિ કરવી પડે માત્ર પૂર્વ કર્મને કારણે. વર્તમાનમાં અપ્રયત્ન દશા છે એમ કહેવું છે. અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. બીજાને તો એ ઉદય આવતા અંદરથી આત્મા એટલો બધો આકુળ વ્યાકુળ થાય છે કે એની પ્રવૃત્તિથી ભાવિ કર્મ એવા બંધાય છે, નવા સંસારનો હેતુ થાય છે. માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે, અને ત્યારથી જ્ઞાનીનું નવું પ્રારબ્ધ છે એક જ પ્રકારનો ઉદય બે જણને હોય તો પણ જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું બંધાય, અજ્ઞાનીનું પ્રારબ્ધ જુદું બંધાય, એ જુદો પડી જાય છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે, એવું કોઈ નથી કે નિવૃત્તિ જ આગળ હોય. જેમ કૃષ્ણાદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, આપણે હમણાં શ્રી કૃષ્ણનો ચાલી ગયો છે, જેમ ગ્રસ્થાશ્રમમાં શ્રી તીર્થંકર એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવાથી સંભવે છે. ઘણા શાસ્ત્રોના અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. ઘણું વાંચે એના કરતાં પણ, એટલે શું છે કે જ્ઞાની તો એને બધામાંથી એને કામનું શું છે એટલું વીણી નાખે છે કે તારે આ જરૂરની વાત છે. શાસ્ત્ર તો મેડિકલ સ્ટોર છે, તારી દવા આટલી જ છે, આટલી દવા તું અંગીકાર કર, તારે ઘણા શાસ્ત્ર વાંચવાનું ફળ એમાં આવી જશે. એ રીતે ત્યાં સુધી નિશાની ત્યાં સુધી કરી લઈશ. હા, મીઠા માન્યતા છે, માટે ઘણું મોટું, સૌથી મોટું અશુભ મીઠા માન્યતા છે. એનું કારણ દર્શન મોહની નો પ્રકાર એવો છે, દર્શન મોહની ભાવ પ્રકૃતિ જેને કહીએ, દ્રવ પ્રકૃતિ ને દર્શન મોહની ભાવરૂપ જે પ્રકૃતિ, કેમકે નામ તો એનું ભાવથી દ્રવ્ય ઉપર પડ્યું ને, પરમાણુ તો પરમાણુ છે, અહીંયા જેવો ભાવ કરે એવું નામ ક્રોધ કરે, અહીંયા ક્રોધ પ્રકૃતિ નામ દેવાય, અહીંયા લોભ કરે લોભ પ્રકૃતિ નામ દેવાય છે. એમ દર્શન મોહરૂપ જે ભાવ છે એની પ્રકૃતિ, એનો સ્વભાવ એવો છે, પકડાય નહીં જલ્દી. સ્થૂળ કષાયો જે ચારિત્ર મોહના છે એ પકડાય છે, પણ દર્શન મોહનો કશાય નથી પકડાતો. એટલે જીવને સંસાર જલ્દી નથી છૂટતો, એનું કારણ આ છે. બીજા પાપ છોડી દે કેમકે પકડી શકે ને પકડાય છે, માટે બીજા પાપ છૂટી જાય, પણ દર્શન મોહ છૂટવો એ સૌથી અઘરો છે. એટલે તો વધારે ચર્ચા દર્શન મોહની ચાલે છે, એનું કારણ એ છે. સમ્યક દર્શનનો પ્રતિપક્ષ દર્શન મોહ છે. જો સમ્યક દર્શન ગ્રહણ કરવું છે, પ્રાપ્ત કરવું છે, તો પ્રતિપક્ષમાં નડતર કોણ છે એ તો પહેલું જ વિચારવું પડે. એટલે એ વિષય વધારે વિચારવો જોઈએ, એ વિષય ઉપર વિચારણા ઓછી છે, એટલું પોતાને એ વિષયની સમજણ પણ ઓછી આવે, એટલે એ વિષય ઉપર વધારે ધ્યાન દેવા યોગ્ય છે. નહીં, વર્તમાનમાં આકુલતામાં શું છે કે આકુલતા તો ઘણી છે એની અંદર, એક મિથ્યાના પરિણામમાં અનંતી આકુલતા છે, પણ એ આકુલતાથી જીવ ટેવાઈ ગયો છે. એ આકુલતાથી જીવ ટેવાઈ ગયો છે, જેમ ઝૂંપડપટ્ટીની ગંદકીમાં રહેલો જીવ ટેવાઈ ગયો છે, તો એને નોર્મલ લાગે છે ત્યાં. આખા આખા ગામની ગટર ત્યાંથી પસાર થાય, અજાણ્યા માણસને તો એક મિનિટ માટે પણ નાકે રૂમાલ રાખવો પડે, કપડું રાખવું પડે, અને પેલો 24 કલાક ત્યાં રહે અને વાસ જ ના આવે. શું 24 કલાક ત્યાં રહે છે અને એને વાસ જ નથી આવતી, ત્યાં છે આપણા મુંબઈમાં તો નીકળીએ છીએ ને, વરલી ઉપર છે, વાંદરા ઉપર છે, બે જગ્યાએથી ગટર પાસ થાય છે, હાઈવે જેવું છે, ત્યાં તો કેટલીક સેકન્ડ જ પસાર થતા લાગે છે, મિનિટે નથી લાગતી. કેમ કે ટ્રેનમાં કે મોટરમાં બસમાં નીકળો તમે, મોટા લાંબા રસ્તા છે એટલે વાહનમાં નીકળવાનું થાય છે, તો સેકન્ડોમાંથી પસાર થવું હોય તો એ નાખે રૂમાલ માણસ રાખી દઈએ, એટલી બધી વાત તીવ્ર આવતી હોય. કેમ કે આખા ગામની ગટર ત્યાંથી પસાર થાય છે, દરિયામાં જાય છે પાણી, ત્યાં ઝૂંપડપટ્ટી બાંધીને રહેલા માણસો છે, એના કાંઠે જ 24 કલાક ત્યાં રહીએ છે, એને કાંઈ ખબર જ નથી પડતી કે વાસ જેવું શું ચીજ છે. એમ મિથ્યાત્વની આકુલતા તો અનંતી છે. એ બહુ સરસ દ્રષ્ટાંત સુગાનેજીએ દીધેલું, આમાં નથી આવ્યું. પણ એક માણસ 1.5 ફૂટ 1.5 ફૂટની પહોળાઈ હોય, 5 5.5 6 ફૂટની ઊંચાઈ હોય, એવા માણસને 1 ફૂટ પહોળાઈ, 1.5 વાળી 1 ફૂટ પહોળાઈ અને 5 6 ફૂટવાળી 2 2.5 ફૂટની લંબાઈ એવી એક પેટીમાં પૂરી દઈએ તો માય નહીં તો દાબીને પણ એવી એક પેટીમાં એને પૂરી દઈએ, તૂટીઓ વાળીને એને નાખે 2 2.5 ફૂટમાં. ગાડીમાં ગળદી હોય તો માણસને સુઈ રહેવામાં કેવું થાય છે, તો એ થોડીક વારમાં ત્રાસી જાય, થોડીક વારમાં ત્રાસી જાય. કેમ કે અહીંથી ભીસાય, ઉપરથી ને નીચે ચારે બાજુથી ભીસાય, તો પ્રમાણ તો એનું જે છે એના કરતાં 1/3 પ્રમાણ કર્યું હોય અને તો પણ ભીસાય, તો જેનું પ્રમાણ અનાદિ અનંત શાશ્વતપણે રહેવાનું છે, જેની સત્તા, જેની હૈયાતી અનાદિ અનંત શાશ્વત છે, એવો આ જીવ એક સમયના પરિણામમાં પુરાય છે, એક સમયના પરિણામ અનંતમાં ભાગે, એક સમયના પરિણામને પેટીમાં બંધાય છે, એકત્વ કરે છે, એટલે બદ્ધ પ્રતિબદ્ધપણાને પામે છે. કેટલી આકુલતા થાય, કેટલી ભીસ આવે, આ એટલી આકુલતા, એટલે અનંતી આકુલતા છે. શું જીવને એક સમયના પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ કીધું છે ને, પર્યાય મૂંઢા પર સમયા, તો એને ત્યાં પર સમય કીધો, જૈન સમય સ્વસમય ન કીધો, અજૈન કહી દીધો ભગવાને. કેમકે મિથ્યાત્વ છે એટલે જૈનપણું નથી લેતા. આજે જૈનપણું ગ્રહિત અગ્રહિત કરીને જે કાંઈ જોયું તો વ્યવહારની વાત છે, નિશ્ચયથી તો અજૈન જ છે. અજ્ઞાન દશા એટલે અજૈન છે, જ્ઞાન દશાથી જ જૈનત્વ પ્રાપ્ત થાય છે. તો ત્યાં એક સમયની પર્યાયની અંદર આખે આખો પકડાય છે, એ અનાદિ અનંત શાશ્વત પદાર્થની હૈયાતીને ભૂલે છે ત્યારે. એટલે આકુલતા તો અનંતી છે, પણ ટેવાઈ ગયો છે, અનાદિકાળથી ટેવાઈ ગયો છે, એક સમયની પર્યાયમાં એકત્વ કરવા, એટલે એ આકુલતાને એને પોતાને ખ્યાલ નથી કે કેટલી આકુલતા છે. પછી ચારિત્ર મોહની એ ઉપરાંત આકુલતા થાય છે ત્યારે એને પકડાય છે કે મને અત્યારે દુઃખ ઘણું છે અને શાંતિ થાય તો સારું, અત્યારે દુઃખ ઘણું વધી ગયું ને હવે શાંતિ થાય તો સારું. શુભ પરિણામમાં કશાયની તીવ્રતા થાય ત્યારે થોડું પકડી શકે છે, એ ક્યારેક પકડે ક્યારેક ન પકડે તો બધું સ્થૂળ ઘણું છે. તત્વદ્રષ્ટિનો વિષય આવો છે. એ વિષય સત્સંગમાં આવે છે એમ કહે છે. હમણાં જે આપણે વાંચ્યું કે એ વાત સત્સંગમાં આવે છે, એ વિષય સત્સંગથી સમજાય છે અને જીવની નજર પહોંચે છે એ બાજુ, નહીંતર એ બાજુ નજર જ જતી નથી. બહુ બધું અશુભ છોડીને શુભ કરે, ઘર દુકાન છોડીને મંદિર આવે, અહીંયા જે ક્રિયા અને જે થતું હોય એ કરે, ઘરે જઈને વળી ત્યાં જે થતું હોય એ કરે, બસ અશુભથી છોડીને શુભમાં આવે છે, વળી શુભથી થાકીને પાછો અશુભમાં જાય. અહીંયા થાકવાનો પાછો, પૂજા કરતાંય થાકશે, ભક્તિ કરતાંય થાકશે, જે કરશે એમાં થાકશે, વળી પાછો ઘરે જઈને અશુભમાં જશે, વળી શુભમાં આવશે. આ સિવાય બીજું કાંઈ નજર જ નથી પહોંચતી. એટલે સત્સંગ ઉપાસવાનું એટલે કહ્યું કે સત્સંગમાં આ વિષય નજર સામે આવે છે કે નિરાકુળ આત્મસ્વભાવ શું, અને આકુળતાનો અંશ એટલે શું, સ્વભાવ શું અને વિભાવ શું, બસ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાવ પકડાય છે. પછી જ્ઞાનતે આત્મા એ માત્ર જ્ઞાનથી જુદો પડે છે ત્યારે એક સૂક્ષ્મ કષાયનો કણ છે એ પણ આકુળતારૂપ છે એ સમજાય છે જ્ઞાનમાં, કેમ કે ભિન્ન પડે છે માટે સમજાય છે. અને એ સત્સંગની ઉપાસનાથી આત્માની ઉપાસના થાય છે, એનાથી સર્વ દુઃખની મુક્તિ થાય છે. જે લીધું એ રીતે છે. કેટલું સત્સંગ માટે લખે છે, પોતે એટલું લખે છે, મોક્ષ કરતાં અમને સંત ચરણની સમીપતા વધુ વાલી છે. એવી એવી વાતો બહુ જોરથી લખી છે, એની પાછળ અનુભવ બોલે છે. ભાવકર્મ એ ભાવ પ્રકૃતિ છે, એના નિમિત્ત નૈમિત્તિક સંબંધે પરમાણુ ઉપરની જે પ્રકૃતિ બંધાય છે આના ઉપરથી એનું નામ પડે છે. પરમાણુનું પ્રકૃતિના જે જુદા જુદા નામ છે એ ભાવ અનુસાર છે. શું અને એનો ઉદય આવે ત્યારે પાછો એ જ પ્રકારનો અહીંયા ભાવ થાય, કેમ કે એને વેદે છે, એને અનુભવે છે સ્વપણ. એટલે ક્રોધનો ઉદય આવતા ક્રોધ જ થઈ જાય, માનનો ઉદય આવતા માનવાળો થઈ જાય. એનું કારણ એ છે કે એ જ એવો સ્વાદ એવા ભાવે બાંધેલું છે. ઉદય આવે એટલે એનો પરિપાક સ્વાદ એમાં આવે છે, એનો અનુભવ કરે છે, એટલે પરિણામ પણ એવા જ થાય છે, તદરૂપ પરિણામ થઈ જાય છે. એમ દ્રવ્યને ભાવ નામ એક જ છે પ્રકૃતિનું, એક ચૈતન્ય પરિણામ છે, એક જડની અવસ્થા છે. ચૈતન્ય વિકાર અવસ્થા છે, અહીંયા જડની વિકાર અવસ્થા છે, પણ પ્રકૃતિનું નામ એક જ. પદાર્થ બે, અવસ્થા બે, એવી રીતે નયમાં છે અને નયના વિષયમાં છે. શુદ્ધતાને જાણે તે જ્ઞાનનું નામ શુદ્ધ નહીં, અશુદ્ધતાને જાણે તે જ્ઞાનનું નામ અશુદ્ધ નહીં. હા, એ પ્રકૃતિના ઉદય વખતે જીવ પોતે સ્વતંત્ર છે પરિણમવા માટે, પણ દર્શન મોહમાં નહીં. એક દર્શન મોહની પ્રકૃતિ એવી છે કે ઉપશમિત હોય ત્યારે સમ્યક દર્શન થાય, ઉદય હોય ને સમ્યક દર્શન થાય એવું ન બને. જ્યારે ચારિત્ર મોહની ને બીજી બધી પ્રકૃતિમાં એવું છે કે ઉદયમાં હોય તો અહીંયા આત્મ ધ્યાનમાં લઈ આવી જાય, શુદ્ધોપયોગમાં આવી જાય અને એનો રસ લઈને ખરી જાય, એને કાંઈ લેવા કે દેવા. એટલે ઉદયમાં જોડાયા વિના એ ક્ષય પામે ખરી, જ્યારે અહીંયા એવું નથી. અહીંયા પ્રથમ ઉપશમમાં એ પહેલાં એનો રસમંદ થાય, સત્તામાં ને સત્તામાં પરમાણુમાં પ્રકૃતિનો રસમંદ થાય, અહીંયા ભાવમાં રસમંદ થાય. દર્શન મોહનો એટલો મંદ થાય કે છેલ્લા પુરુષાર્થના કાળમાં એ ઉપશમિત થઈ જાય, તીવ્ર પુરુષાર્થના કાળમાં, અને ત્યારે સમ્યક દર્શનની ઉત્પત્તિ હોય. પણ દર્શન મોહની ઉદયમાન પ્રકૃતિ વખતે ભાવમાં દર્શન મોહ ન હોય એવું નથી. એ એક પ્રકૃતિ એટલી બધી બળવાન છે કે જીવને અનંતકાળથી રખડાવે છે, માટે સૌથી ભયંકર અને સૌથી મોટું પાપ કહ્યું એને. શું હવે એ એક જ પ્રકૃતિનું એવું કારણ હોવાથી અને એ સિવાયની બીજી પ્રકૃતિઓનો વિષય સમજવા નહીં રહ્યો હોવાથી નહીં સમજનારને એ લાકડા બેસી ગયા કે કર્મનો ઉદય જીવને પરિણામ આવે છે. તારતમ્ય એવું છે કે સમ્યક દર્શનના કાળમાં તો દર્શન મોહનીનો ઉદય અનુદય જ પરિણામ છે. હા, પહેલાં તો એને મંદ કરતો જાય છે, મંદ કરતો જાય છે સ્વતંત્રપણે. એમ પ્રમાણે એને ચાલવું જ પડે, પણ એવું નથી, એવું નથી, મંદ કરતો જાય. છેલ્લે ઉપશમ આવે ત્યારે એને એટલે જ એને ઉપશમ સમ્યક દર્શન કર્યું છે. પ્રથમ ઉપશમ જ થાય, બીજું ન થાય કોઈ દિવસ. એટલે એ વિષયની પ્રચલિતતા કોઈ કાળમાં થઈ હશે એમાંથી લાકડું ચાલુ થઈ ગયું, કર્મનો ઉદય જીવને પરિણામ આપી દે છે. કર્મના ઉદય અનુસાર પરિણમવું જ પડે, પરિણમા વગેરે હાલે જ નહીં. કર્મનો ઉદય આવે એટલે ખલાસ, પણ એ દર્શનમાં પડતું છે, બીજી પ્રકૃતિઓમાં એવું નથી. પુરુષાર્થ માટે સ્વતંત્ર છે, યોગ્યતા અનુસાર પુરુષાર્થ કરી શકે છે, ક્રમશઃ એમાં વૃદ્ધિ થાય છે. એક સમયમાં પૂર્ણ વીર્ય પ્રગટ થાય એવું પણ ના બને, પણ જો સમ્યક વિધિ પુરુષાર્થને હાથ આવે તો સમયની ચિંતા કરવા જેવી નથી. મોટો પ્રકાર સમ્યક જો થઈ જાય તો પછી કાળ લાંબો થોડો લાગે, એની સાથે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ વસ્તુ કોઈ ખાસ મહત્વની નથી, એનું મહત્વ નથી. પછી થોડો કાળ લંબાય એનું કોઈ મહત્વ નથી. વિપરીતતા છે એમાં, મોટી મોટું નુકસાન છે. બાકી લાઈન બરાબર હાથમાં આવી જાય પુરુષાર્થની, પછી ક્રમશઃ એ વધશે. કોઈને થોડી વધારે વાર લાગશે, કોઈને ઓછી વાર લાગશે, પણ એ વસ્તુનું કોઈ મહત્વ નથી. ઓછી વધારે સમય લાગે એનું કોઈ મહત્વ મોક્ષ માર્ગમાં નથી. શું પહેલું વાક્ય છે? પત્ર તો મોટો છે, 600 પાનો લેજો. છેલ્લું વાક્ય 600 પાના ઉપર છેલ્લું વાક્ય. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કાંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. એટલે જ્ઞાની પુરુષના કોઈ વચનને એકાંત દ્રષ્ટિએ ગ્રહણ કરીને આત્માનું અહિત થાય એ રીતે ગ્રહણ કરવું નહીં. આ અનેકાંતરૂપ સંતુલનનો વિષય છે, આપણે તત્વાનુશીલનમાં લીધો એ કે ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો છે એમાં સંતુલન જળવાઈ રહેવું જોઈએ. હવે દેહ પણ પરિગ્રહ છે, કાલે વિષય ચાલ્યો, દેહ પણ પરિગ્રહ છે, માટે ગમે એમ કરીને છોડો એને તો ભગવાનની આજ્ઞા ભંગ થશે. દેહ પરિગ્રહ કયો, પણ એના છૂટવાના કાળે છૂટે એ પહેલાં જો ઉતાવળ થાય તો એ વિષયનો એકાંત પકડ્યો, છોડવા માટેનો ત્યાગનો એકાંત પકડ્યો. આ કિંચનમાં ત્યાગનો વિષય ચાલ્યો ને, તો એ રીતે કોઈ પણ બાબતમાં અધ્યાત્મના બળમાં પ્રદેશ ભિન્નતાની વાત આવે છે, પર્યાય ભિન્નતાની વાત આવે છે. એકાંત કરે તો સિદ્ધ પર્યાય, મોક્ષની પર્યાય પણ પરદ્રવ્યમ પરભાવમ હેયમ, પણ એ દ્રવ્યનો આશ્રય કરવા માટે એવી રીતે ભાવ લેવાનો છે. એકાંતે એ પરદ્રવ્યને પરભાવ છે એમ કહો તો અનર્થ થાય, તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે સર્વજીવને હિતકારી જ્ઞાની પુરુષની વાણીનું આટલું વિશેષણ લગાડ્યું છે કે સર્વજીવને હિતકારી એવી જે જ્ઞાની પુરુષની વાણી એને કોઈ રીતે એકાંતે ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, અહિતકારી અર્થમાં ન ઉતરે એ વાતને સાવધાની રાખવી, ઉપયોગ રાખવો. એટલે નિરંતર એનો સાવધાનમાં રહેવું, ઉપયોગમાં રહેવું, ખ્યાલમાં રાખવું, સ્મરણમાં રાખવું કે આત્માનું અહિત થાય એવી વાત તો જ્ઞાની કદી કરે નહીં, માટે અહિત થાય એવા અર્થમાં ક્યાંય એકાંત નથી થતો ને, એટલું તો સાવધાની અને લક્ષ્ય હોવું જોઈએ એમ કેમ છે. મેં
કોઈ હિતકારી અર્થમાં ઉતારા એને માણે પત્ર તો ચાલ્યો છે ઔષધના વિષયમાં, દવાઓ ખાવી કે ન ખાવી, ઉપચાર શરીરમાં રોગ થાય તો ઉપચાર કરવો કે ન કરવો, એની આખા પત્રમાં ચર્ચા કર્યા પછી આ સરવાળો માર્યો છે કે એમાં એકાંત નથી. નાની પણ ઉપચાર કરે છે, નાની ઉપચાર નથી પણ કરતા તો એ પોતાની શક્તિ જોઈને વિવેક કરે છે, પણ એનો એકાંત લેવા જાય તો અનર્થ કરે, બીજું કાંઈ ન થાય એમ કેમ છે. એમાં તો શું છે, મનોવચન કાયાને સમર્પણતામાં તો શું છે કે એમની આજ્ઞા એ વર્તવું છે, ત્યાં હેતુ એવો છે. મનથી પણ એ કહે એ પ્રમાણે વિચારવું છે, વચનથી પણ એમની આજ્ઞાની મર્યાદામાં રહેવું છે, શરીર પ્રવૃત્તિમાં પણ એમની આજ્ઞાની મર્યાદામાં રહેવું છે, ત્યાં એટલી વાત છે. અને એનું નામ સર્વાર્પણ બુદ્ધિ છે. હવે એ એમની આજ્ઞામાં એ પણ એક વાત છે કે તું શરીરવાળો નથી, એટલે તું શરીરવાળો નથી એવું માનવું, એવું વિચારવું, એવું સ્વીકારવું એ પણ એમની આજ્ઞા જ છે ને. એ પણ એમની આજ્ઞામાં એ વાત છે ખરી, પણ મારું શરીર છે ને હું અર્પણ કરું છું એવું ક્યાં છે? મારા પણ હું રાખીને તો અર્પણ કર્યું, જે મેં પૈસા આપ્યા મારા પૈસા મેં આપ્યા એ તો મારા પણ હું રાખીને આવ્યા, એમ નથી. મારું તો છે જ નહીં, એ વાત તો આજ્ઞામાં છે જ, છતાં એમની આજ્ઞા એ વર્તવું છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધે મન વચન કાયાની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં એમની આજ્ઞાના આધીન પર વર્તવું છે, સ્વચ્છંદે વર્તવું નથી એમ કહેવાનું ત્યાં આધીન. દર્શન મોહ તો મમતાને પામે છે, એનું મુખ્ય કારણ તો એ છે કે જે જ્ઞાની પુરુષ છે એને દર્શન મોહનો અભાવ વર્તે છે. મોહનો જેને અભાવ વર્તે છે એને મહત્તા આપી છે. એની આજ્ઞામાં વર્તવામાં શું કર્યું કે એને એટલી મહત્તા આપી કે પોતે પૂરેપૂરો ગૌણ થઈ ગયો એની પાસે. નો વોઇસ નો ચોઈસ, મારો અવાજ નહીં મારી પસંદગી નહીં, સામે અવાજ નહીં સામે પસંદગી. એટલી જ એને મહત્તા આપી કે જેણે પોતાની મહત્તા ન રાખે ત્યારે એને સત્પુરુષને મહત્તા નથી આપી, પણ દર્શન મોહના અભાવને મહત્તા આપી છે. અભાવમાં જે વર્તે છે એવા ભાવને, એવા ભાવાત્મક દ્રવ્યને મહિમા આપતા આનો દર્શન મોહ ઘટે છે. જેનો મહિમા આપણે એવા જ આમ આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, એટલે ધ્યાન દોરશે એટલે ભૂલ થતી હશે તો બચી જશે. ભૂલ તો પોતાની ભૂલની પોતાને ખબર નથી પડતી, પણ એ ભૂલથી બચાવે છે, સમાગમ હોય એટલે ભૂલથી એ બચાવી દે છે, બસ સુધી વાત છે. એટલે એના જેવું તો કોઈ બીજું એનું મૂલ્ય તો પછી થઈ શકે નહીં. કેમ આ ભૂલ એવી છે
કે પછી એનો ગુણાકાર થઈ જાય છે. ભૂલ ના નહીં લાગે પણ આગળ જતા એનો ગુણાકાર થઈ જાય છે સીધો, કે 5 × 5 થાય ને 25 થાય ને પછી 25 × 25 થાય, પાછો એ 625 થાય, એના બધા 625 ગુણાઈ જાય. એટલે એમ લાગે કે અહીંયા તો 5ની જ ભૂલ હતી, 5ની ભૂલ નથી, કેવડી મોટી ભૂલ છે એ અહીંયાથી ખબર પડે છે, એવું થઈ જાય છે. એટલા એટલી મોટા નુકસાન એમાંથી બચાવનાર, પર પ્રારંભમાં જ બચાવી દઈએ એટલે એનું મૂલ્ય ઘણું છે એમ ગણવામાં આવે છે. ત્યાંથી આગળ ચાલે સુગમમાં સુગમ ઉપાય, બહુ સુંદર સુગમ ઉપાય. પોતે એવી સ્થિતિમાં, નાજુક પરિસ્થિતિમાં ઊભો છે, એક મહિનાના બે મહિનાના ઉપવાસ કરે, પછી આહાર શરૂ કરવો હોય તો કેટલી કાળજી રાખવી પડે, ભૂખ ગમે એટલી હોય પણ આહારની શરૂઆત કરવી હોય તો કેટલી કાળજી રાખવી પડે, કે ચમચી ચમચી એ શરૂ કરવું પડે, એક ચમચી મગનું પાણી લ્યો ભાઈ, આજે કાંઈ વધારે નહીં લેતા, આટલા દિવસનો ઉપવાસ, પછી તો ખાવા દેવો કે ન ખાવા દેવાય, મરી જાય ખાય તો. એવી નાજુક સ્થિતિ થઈ ગઈ છે આ જીવની, ઘણા અનંત કાળથી અશક્ત થઈ ગયો છે, એટલો ઘણો નબળો છે. તો એને કહે છે ને ભાઈ, હોસ્પિટલમાં શું કરવા દર્દીને રાખે છે, કે 24 કલાક ડૉક્ટરના સુપરવિઝનમાં, વૈદના સુપરવિઝનમાં રહીએ છીએ. માટે એમ સત્સમાગમ છે એ સુપરવિઝન છે, પછી એને જોખમ નથી દર્દીને, અને એકલા હાથે કરવા જાય તો ક્યાં કેટલું જોખમ થાય એને ખબર નથી, દવાના ઈલાજની એને ખબર નથી, પોતે કલ્પના કરીને ગમે તે સાધન પકડી લેશે. એટલે એમ કહે છે કે તું યમ નિયમ વ્રતાદી બધા સાધનને ગૌણ કર, એક સત્સંગને પહેલા ઉપાસ, એમ કહ્યું. બધા ફેસલા થઈ જાય છે. છે પણ અનંતી આકુલતા, એમાં અનંતી આકુલતા છે. જો એક માણસ નિર્ધન છે, દરિદ્ર અવસ્થામાં છે, જિંદગીમાં જેમ જેમ સમય પસાર થતો જાય છે, પૂર્વ કર્મ અનુસાર ઉત્તરોત્તર એની આર્થિક સ્થિતિ સુધરતા શ્રીમંત માણસ થઈ જાય છે. જીવનના ઉત્તરાવસ્થામાં એક ધારી અનુકૂળતા વધતી બહુ સારી શ્રીમંતાઈમાં ઉત્તર અવસ્થામાં રહેનારો માણસ સુખી ગણાય છે, પણ એની માનસિક પરિસ્થિતિ જુઓ તો બગડેલી હોય છે. શું કરવા, કોઈની ઊંઘ બગડે છે, કોઈને બેચેની રિયાજ કરે છે, કારણ વગર બેચેની રિયા કરે છે, શું કારણ છે, આ ડાયાબિટીસ થાય છે શું કારણ છે, એ તો પરિણામનું ફળ છે સીધું. કોઈને ચિંતા વિના ડાયાબિટીસ થાય નહીં, વધારે પડતું ટેન્શન, વધારે પડતી ચિંતા, એમાંથી પેનક્રિયાસ ફેલ થાય છે. એ ઉત્તર અવસ્થામાં એમ થવાનું કારણ શું, કે કેટલી આકુલતા એ પોતે કરી રહ્યો છે એની એને ખબર નથી. પછી સરવાળો આવે ને એનું રિઝલ્ટ બહાર દેખાય એવું કોઈ આવે ત્યારે ખબર પડે છે, ત્યાં સુધી ખબર નથી પડતી કે હું આકુલતા કરતો કેટલી આકુલતા વધારી, હું શરીરવાળો, હું પૈસાવાળો, વાળો 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 કરતાં કેટલી આકુલતા વધી અને એને ખબર નથી કે ઉધરડ થઈ ગયું. એમાં ખબર પડે કે હવે મૃત્યુ નજીક છે, એટલે બેસુદ્ધ થઈ જાય છે. કેટલાક તો મહિનાઓ સુધી બેસુદ્ધ પડ્યા રહે છે, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી બેસુદ્ધ પડ્યા રહે છે, એટલા સીધા શોકમાં આવી જાય, બેસુદ્ધ થઈ જાય. એનું કારણ શું કે પહેલેથી જ એટલો આકૃતામાં આવી ગયા, બસ જેના ઉપર આટલો બધો તીવ્ર રસ છે એક ઝાટકે છૂટી જશે. મૃત્યુ એટલે હું થોડુંક પણ છૂટે ત્યારે આકુલતા થતી હોય. એક ગાય સીધો જ છોડી દેવાનો વારો આવશે, એ કલ્પના માત્ર એને મૂંઝવી નાખે છે. અને એ મૂંઝવણનો પારો એટલો ચડી જાય છે કે શુદ્ધ સાનગુમ આવી બેસે છે. મનુષ્યો, મોટા ભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં જ દેહ ત્યાગ કરે છે. મુમુક્ષુઓમાં લગભગ આમ છે. કોઈ કોઈને સાધરે જુદી વાત છે, અને સાધરે તો બહુ સારી વાત છે. સાધરે તો એ વિચારી શકે, કોઈ વિચારવા આપે એવી વાતને ત્યાં અવકાશ દે વિચારવાનો. સુત્સાન ન હોય શું કરે, કોઈ બોલે તો એને કંઈ ખબર ન હોય. આપણું એમ મન વગરના પ્રાણીને શું સમજાવો તમે, એને ઉપદેશ શું? ઉપદેશ મનવાળા પ્રાણી સુધી છે. પ્રસંગની પંચેન્દ્રી પછી ઉપદેશનો કોઈ ટાંસ નથી, કોઈ જગ્યા નથી, કોઈ સ્કોપ નથી. અને મન હોવા છતાં મન એટલું મૂંઢાઈ ગયું, છતાં મન હોવા છતાં મન રહિત જેવી સ્થિતિમાં આવી ગયું પહેલેથી. સમજવું કે લગભગ તિર્યક ગતિમાં જશે. બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરનારો મનુષ્ય મન વગરનો પ્રાણી લગભગ થવાનો હોય છે, અને એ તિર્યક અવસ્થામાં. બાકી તો ત્રણેયમાં મન છે, નારકી મનવાળા છે, દેવો મનવાળા છે, મનુષ્ય મનવાળા છે. તિર્યકમાં મનવાળા અને મન વગરના છે ત્યાં ચાલ્યો જાય છે, મન વગરના હોય ત્યાં ચાલ્યો જાય છે. તે અસંગની પંચેન્દ્રી, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, ગમે ત્યાં જાય, એની ગતિને સૂચવે છે. ગતિ સારી નથી. મુમુક્ષુ તો નામ મુમુક્ષુ છે, મુમુક્ષુતા કેટલી છે એ તો બીજો વિષય છે. આ એટલે તો કઈ સંપ્રદાયમાં જેમ ઉપર ઉપરથી ચાલે છે, જૈન જેમ જૈન નામ ધરાવે છે, મુમુક્ષુ કરતા મોટું નામ છે. ડિગ્રી તો મોટી છે જૈનત્વની, નામથી શું કામ થાય? નામથી કાંઈ કામ થાય એવું છે? જાગૃતિ આવી હોય તો ખબર પડે કે દેહાંતનો સમય લાગે છે તો વધુ જાગૃત થઈ જાય. એટલી યોગ્યતામાં આવ્યો હોય કે અંતર જાગૃતિ થઈ હોય અને ખબર પડે કે દેહાંતનો સમય છે તો ઓર જાગૃત થઈ જાય, વધુ જાગૃત થાય. તો સાધવસ્થામાં ગતિ ન બગડે, નહીં તો ગતિ તો લગભગ તિરિંચમાં જાય. તિરિંચનું પેટ મોટું છે. મોક્ષતા સમજવાની ઘણી જરૂર છે. એટલે મોક્ષાર્થીનું સ્વરૂપ પહેલાં લીધું આમાં. નિર્ધ્યાન દર્શનનું પહેલું પ્રકરણ મોક્ષાર્થીનું સ્વરૂપ, ક્યાંથી પ્રારંભ થાય પૂર્ણતાના લક્ષ્ય અને કેવી રીતે આગળ વધે. નહીંતર મુમુક્ષુતા નામ માત્ર છે. નામ આપે લક્ષ્મીચંદ, પણ દરિદ્રતા કંઈ મટી જાય નામ પાડવાથી? એના જેવી છે. 781 સર્વજીવ પ્રત્યે એમ છે કે ખરા અંતકરણે વ્યવહાર અથવા પરમાર સંબંધી કોઈ પણ જે વિષયની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબે કિચસો કનક જાણે નીચસો નરેશ પદ આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે સૌભાગ્યભાઈને છે. આ લગભગ એમના દેહાંતનો સમય છે એ વખતે આ પત્ર લખેલો છે. જેઠવદ દશમે એમનો દેહાંત છે. જેઠવદ છઠે આ પત્ર લખ્યો છે એટલે લગભગ છેલ્લે છેલ્લે પહોંચ્યો છે. આ છેલ્લો પત્ર છે. કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે, સાચા અંતકરણે એટલે એકલી આત્મહિતની ભાવનાથી, શુદ્ધ આત્મહિતની ભાવનાથી સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એમાં કાંઈ સંશય નથી. અને સુભાગભાઈને શ્રીમદજીનું વચન એટલે બ્રહ્મવાક્ય હતું, એટલે એ બ્રહ્મવાક્ય હતું. એટલા માટે અમે તો ચર્ચા એવી કરતા પહેલા બપોરે 12 વાગે એમ કે આ ચંદ્ર છે તો કે કબૂલ. શું બુદ્ધિ ના પાડતી હોય ત્યાં બપોરે 12 વાગે ધોમ ધકતો તડકો છે ને આ ચંદ્ર કેમ કે છે, માનવું કેવી રીતે? શું તું કે તારી બુદ્ધિને એક કોર મૂક હમણાં, એમ કહેતા હશે તો પણ એની પાછળ કંઈક રહસ્ય હશે. એટલું સમજી લે, એટલી અર્પણતા. સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એમાં કોઈ સંશય નથી, નિશંક વાત છે. અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે. જે કાંઈ કુટુંબ પરિવારના સભ્યો છે એ બધાને એના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવાનું છે, એટલે એ વિશે પણ કાંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જો છેલ્લે છેલ્લે કહે છે કાંઈ કાંઈ કુટુંબનો વિકલ્પ છોડી દેજો. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાયો છે, જો કે અમે જાણીએ છીએ કે આ વિકલ્પ હવે તમારો સમાઈ ગયો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યો છે. વધારે બળવાન થાય એટલા માટે એ વાત કરી છે. એમને તો થઈ ગયું તું ને. હા, સાચા અંતકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એ નિશંક વાત છે. ટંકોત્કીર્ણ વાત લીધી છે, એકમાં ફેંસલો છે બધો. સાચા અંતકરણ શુદ્ધ ભાવનાથી, નિર્ભય ભાવનાથી, એકાંતે મારા આત્મહિતની જ વાત કરે છે. મારું અહિત થાય એવી જરા પણ વાત કરતા નથી. એટલી નિશંકતા. જેમ દીકરાને કદી વહેમ ન પડે કે મારી માં મને ઝેર ખવડાવી દેશે ખોરાકમાં, કે લાગે કોઈને સ્વપ્ને વિકલ્પ આવે, કોઈ પુત્રને એની માતા પ્રત્યે એવો સ્વપ્ને પણ વિકલ્પ આવે કે મને ઝેર ખવડાવી દેશે ખોરાકમાં મેળવી દેશે, એ તો સંસારિક વાત્સલ્ય છે. સત્પુરુષનું વાત્સલ્ય તો અલૌકિક છે. જો સત્પુરુષને ઓળખે તો એનું વાત્સલ્ય તો અલૌકિક છે. સંસારના માતાના વાત્સલ્ય કરતા એની ડિગ્રી ઘણી ઊંચી છે. કેવી રીતે શંકા આવે એને, એટલો નિશંક થઈને એ સત્પુરુષના વચનને ગ્રહણ કરશે. એનો ખોરાક છે, એમાં એકલું અમૃત જ છે, બીજું કાંઈ નથી. એમ એવું નિશંક પણ આવે છે અને એ સત્યને પામે પામે ને પામે છે. એક વાતમાં હા પડે ને બીજી વાતમાં ના પડે, પૂછવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી કે એને સત્પુરુષની ઓળખાણ થઈ જ નથી. અથવા સત્પુરુષ કંઈક આમ કરીને તોય એને મનમાં હખડખડ રહ્યા કરે, માને ને પોતાનું ધાર્યું કરવા માંડે, એ પણ સત્પુરુષને ઓળખતો નથી. એ તો એની આજ્ઞા એટલે ઈશ્વર આજ્ઞા, વાત પૂરી થઈ ગઈ, બધી વાત, બધા હથિયાર હેઠા મૂકી દીધી. શરણાગતિ, સરેન્ડર જેને કહેવાય, ટોટલી સરેન્ડર થઈ જાય.